నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము కుటుంబి మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका अने पंडित जयचंद जी ना भावार्थ साथे राजमल जी नी टीका ए बधानो आधार लई अने आपणे स्वाध्याय करी रह्या छीए. पूज्य गुरुदेवे समयसार 19 वखत वांच्यु अने जे भाव एमणे जे સભામાં બધાની સમક્ષ સ્પષ્ટ કર્યા એ અભૂતપૂર્વ છે, અદ્ભુત છે. છેલ્લા 1000 વર્ષમાં આવા ભાવ કોઈએ સ્પષ્ટ કર્યા નથી. કુનકુંદાચાર્ય ભગવાન થયા મહાવીર સ્વામી ભગવાન પછી આખરે 450-500 વર્ષ પછી. તે પછી 1000 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ સમયસારના ભાવને ખૂબ સ્પષ્ટ કરી દીધા. અને એ પછીથી 1000 વર્ષ પછીથી પૂજ્ય ગુરુદેવે સામાન્ય માણસને પણ સમજાય એવી ભાષામાં આ દ્રવ્યાનુયોગના અભૂતપૂર્વ શાસ્ત્રને ખૂબ 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 સ્પષ્ટ કર્યું. અને આપણું સદભાગ્ય કે આપણા વખતમાં ગુરુદેવ થઈ ગયા અને એ બધા પ્રવચનો આપણને સીડીમાં એ વોઇસ રૂપે પણ ઉપલબ્ધ છે અને લખાણ તરીકે પણ આ બધું પ્રવચન રત્નાકર તરીકે આપણને મળ્યું છે. એટલે સ્વાધ્યાયમાં ખૂબ સરળતા રહે છે, અન્યથા આવા શાસ્ત્રને સમજવું ઘણું અઘરું પડે. આપણે કર્તા કર્મ અધિકારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જીવ જીવ અધિકાર પૂરો કર્યો. સૂક્ષ્મ અધિકાર છે તે કર્તા કર્મ અધિકાર છે. અને કર્તા કર્મ અધિકારમાં આપણે પહેલો કળશ 46મો કળશ કર્યો અને એ પછીથી ગાથા 69 અને 70 એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. ગાથાના અર્થ આપણે કર્યા છે, બંને ગાથા સાથે છે એનો ગાથાર્થ કર્યો છે. એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી આગળ આપણે ટીકામાં સ્વાધ્યાય શરૂ કરીએ. ગાથાર્થ એ રીતે છે કે જીવને આશ્રવ અને આત્મા એ બંનેનો તફાવત જ્યાં સુધી લાગતો નથી કે આશ્રવ શું છે અને આત્મા શું છે એ બંને વચ્ચેનો ભેદ જ્યાં સુધી એને સમજાતો નથી ત્યાં સુધી એ અજ્ઞાની છે. અને એવો અજ્ઞાની રહ્યો છે ત્યારે એ અજ્ઞાન અવસ્થામાં એ આશ્રવો સહિત જ વર્તે છે. એટલે કે ક્રોધાદિક જે આશ્રવ છે એ આશ્રવો સહિત પોતાનું અસ્તિત્વ માની અને એમ જ એ પરિણમી રહ્યો છે. અને એવું આશ્રવ સહિતનું પરિણમન કરતા એને કર્મનો બંધ થાય છે. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. પણ એ કર્મનો બંધ જે થાય છે એમાં એ જીવનું અજ્ઞાન છે. અને અજ્ઞાન એ પ્રકારે છે કે આત્મા અને આશ્રવ એ બંને વચ્ચેનો ભેદ એ સમજ્યો નથી. ભગવાન આત્મા આશ્રવથી તદ્દન ભિન્ન છે. અને આ રીતે એ આશ્રવ રૂપે પરિણમતા એને કર્મનો ભેદ કર્મનો બંધ થાય છે એમ સર્વજ્ઞ દેવે કહ્યું છે. હવે ટીકાની અંદર જે શરૂઆત કરી છે એ બહુ સરસ રીતે શરૂઆત કરી છે. પહેલી વાત શું છે એની કરી છે, એટલે કે નિશ્ચયથી કેવું સ્વરૂપ છે, શું હોય એ સમજાવ્યું છે. અને પછીથી અજ્ઞાન ભાવની વાત કરી છે. એટલે જ્ઞાનીને શું હોય, જે નિશ્ચયથી જે વાત છે તે જ્ઞાનીને જે પરિણમન છે એની વાત પહેલા લેવામાં આવી. એટલે ટીકામાં એમ કહેવામાં આવ્યું કે આત્મા અને જ્ઞાન એને તાદાત્મ સંબંધ છે. આત્માની દરેક અવસ્થાઓને વિશે જ્ઞાન હોય છે. આત્માની ગમે તેવી હીણી અવસ્થા થાય, એ નિગોદમાં હોય ત્યારે પણ એ જ્ઞાન સ્વભાવી જ આત્મા છે, એનું જ્ઞાન ક્યાંય જતું નથી. કેમ કે આત્માનો ગુણ જ્ઞાન ગુણ છે. એટલે જ્ઞાન અને આત્મા બંને તાદાત્મ સંબંધથી સહિત છે અને એ સિદ્ધ થયું છે. એટલે જ્ઞાન સાથે જેને તાદાત્મ સંબંધ સિદ્ધ છે એવા આત્માને જ્ઞાનથી જુદાપણું નથી. એટલે શરૂઆતમાં જ કહ્યું કે આ આત્મા જેમને તાદાત્મ સંબંધ સિદ્ધ છે એવા આત્માને જ્ઞાનમાં કોઈ તફાવત નથી, આત્મા અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી, અને એવો ભેદ ન હોવાને કારણે તેમને જુદાપણું પણ દેખાતું નથી. અને એવું જુદાપણું નહીં જોનારો એવો જ્ઞાની નિસંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જેને એવું જુદાપણું લાગતું નથી, જ્ઞાન અને આત્મા બંને એક છે એવું જેને અનુભવમાં આવ્યું છે, અને જ્ઞાન અને આત્મામાં જુદાપણું નથી લાગતું એમાં કોઈ એને શંકા પણ નથી, એવો એ નિશંક જ્ઞાની પોતે પોતાપણે વર્તે છે. એટલે કે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાન એટલે હું એમ એનું પરિણમન છે. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે એ જાણે છે, જાણવારૂપ પરિણમે છે. એ પોતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. એટલે કે હું જ્ઞાન છું, પોતે આત્મા અને જ્ઞાન બંને એકરૂપ છે એમ પોતાપણે વર્તે છે ત્યારે એ જ્ઞાન હું છું એટલે જ્ઞાન સ્વભાવે વર્તે છે, એટલે જાણવા રૂપે પરિણમે છે. જ્યારે હું જ્ઞાન છું, હું જ્ઞાનરૂપ છું એમ જ્યારે પરિણમન થાય ત્યારે જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો છે, જ્ઞાનનું પરિણમન તો જાણવા રૂપે થાય છે, એટલે પોતે જાણવા રૂપે પરિણમે છે. જ્યારે આપણને એમ થાય કે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, હું એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે હું આત્મા, એમ જ્યારે નિર્ણય થાય, દ્રઢતા થાય અને એમ પરિણમન થાય, એનો અર્થ એ થયો કે હું જ્ઞાયકપણે પરિણમું છું, હું જાણવા રૂપે પરિણમું છું. અને એમ થવામાં કારણ શું છે કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે જ્ઞાન ગુણ છે અને એનું પરિણમન છે, તો એ જ્ઞાન કરે છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે એટલે કે જ્ઞાન ગુણ છે અને એનું પરિણમન થાય છે, તો એ જ્ઞાન દરેક સમયે થાય છે. એવી એ ક્રિયા એ ગુણને કારણે છે એટલે સ્વભાવભૂત છે. કોઈ પણ વસ્તુ એના ગુણને કારણે હોય એટલે એ એનો સ્વભાવ છે. તો કે જ્ઞાન ક્રિયા પણ જ્ઞાન ગુણને કારણે આત્માનો સ્વભાવ છે, એટલે એનો નિષેધ કરી શકાય નહીં, એ એનો સ્વભાવ છે. જે ગુણ છે એને કારણે જે સ્વભાવ હોય એનો નિષેધ થઈ શકતો નથી. જેમ કે ફળ છે તો ફળ પાકે, ફળનું પાકવું એ એમાં રહેલા ગુણને કારણે છે, તો એનો નિષેધ થઈ શકે નહીં. ફળ છે અને ફળ પાકે નહીં એમ હોઈ શકે નહીં. જ્ઞાન હોય અને જ્ઞાન ક્રિયા ન થાય એમ બની શકે નહીં. જો આ બધી સિદ્ધાંતની વાત છે અને એના ઉપર આપણે આગળ વિચાર કરવાનો છે કે જ્ઞાન હોય અને જ્ઞાન ક્રિયા ન થાય એમ થઈ શકે નહીં, એટલે કે જ્ઞાન ક્રિયા છે તે સ્વભાવભૂત ક્રિયા છે, એટલે એનો નિષેધ થઈ શકતો નથી. એટલે એનો અર્થ એ થયો કે જીવ ગમે તે પર્યાયમાં હોય તો પણ એ જ્ઞાન ક્રિયા કરે જ છે. ગમે તે પર્યાયમાં હોય તો પણ એ જ્ઞાન ક્રિયા કરે છે, એટલે એનો જાણવારૂપ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ છે એ ત્રણેય કાળે છે. ત્રણેય કાળે એ જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે. આ વાત તો ઘણી વાર આવી પણ આપણે અત્યારે આ જરા જુદી રીતે સમજીએ છીએ કે ભગવાન આત્મા એના જ્ઞાન ગુણ અને જ્ઞાન ગુણને કારણે જે એનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ એ જ્ઞાન ક્રિયા એને લીધે થઈ અને ત્રણેય કાળે એ જ્ઞાન કરવાવાળો જ્ઞાયક જ છે, જ્ઞાતા જ છે. એટલે આ વાતને અહીંયા પહેલા લેવામાં આવી કે નિશ્ચયથી શું છે, સાચું સ્વરૂપ શું છે, અને એવું જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને જણાયું છે, ભગવાને આ વાત કરી છે. અને જે જ્ઞાની પુરુષો થયા એ બધાએ આ વાતને એમ જ અનુભવી છે કે પોતે જ્ઞાન રૂપે જ છે, જ્ઞાન સ્વભાવી છે, અને જાણવું એ જાણવા રૂપે એનું પોતાનું પરિણમન થઈ રહ્યું છે, એટલે કે જ્ઞાતા રૂપે પોતે પરિણમી રહ્યો છે. હવે એના પછી જે બીજી વાત જે કરવામાં આવી એ સંયોગ સિદ્ધ સંબંધની વાત કરી. અહીંયા તો તાદાત્મ્ય સંબંધની વાત કરી કે આત્મા અને જ્ઞાન ને તાદાત્મ્યપણું છે. એટલે હવે બીજી વાત જે છે એ જે વ્યવહારથી છે, જે નિશ્ચયથી નથી, જે અજ્ઞાનીને હોય છે એ વાત કરી. એમાં એમ કહ્યું કે તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવોમાં પણ આ આત્મા, એટલે હવે અજ્ઞાનીની વાત કરવી છે એટલે એ આત્માની વાત કરતા કહે છે કે જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી, ક્રોધ કહેતા ક્રોધ માન માયા લોભ એ આશ્રવો અને આત્મા એ બંનેને સંબંધ છે, એ બંનેને સંયોગ સિદ્ધ સંબંધ છે, એટલે તાદાત્મ્ય સંબંધ નથી. સંયોગો એવા સર્જાયા છે તો એ વખતે આત્માને ક્રોધ સાથે, માન સાથે, માયા સાથે, લોભ સાથે નો સંબંધ છે, અને એ સંબંધને અહીંયા સંયોગ સિદ્ધ સંબંધ કહેવો. જે સંબંધ તાદાત્મ્યરૂપ નથી, એટલે કે આત્માની દરેક અવસ્થાઓને વિશે હોતો નથી, આત્માની દરેક અવસ્થામાં રાગ હોતો નથી, દરેક અવસ્થામાં ક્રોધ હોતો નથી, દરેક અવસ્થામાં માન હોતું નથી, દરેક અવસ્થામાં માયા નથી, એટલે જે કંઈ પરના લક્ષ્ય થાય છે સ્વને છોડી અને પરનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એમાંના કોઈ ભાવ છે તે આત્માના કાયમ રહેવાવાળા ભાવ નથી, એટલે એની સાથે એને તાદાત્મ્ય સંબંધ નથી. માત્ર એ વખતે સંયોગો છે, સંયોગો એવા છે તો સંયોગ સાથેનો સંબંધ છે, એટલે એને સંયોગ સિદ્ધ સંબંધ કહેવામાં આવ્યો. એટલે અહીંયા આ અજ્ઞાનીની વાત કરતા કહે છે કે આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવોમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો, તેમનો ભેદ દેખતો નથી. આશ્રવ અને આત્મા એ બંને જુદા છે, ભિન્ન છે, એ બંનેમાં જુદાપણું છે, બંનેના લક્ષણો જુદા છે, તે છતાં પણ એમના એવા જુદાપણાને, એમના એવા ભેદને આ અજ્ઞાની જોતો નથી, જાણતો નથી. અને જ્યાં સુધી એ આશ્રવ અને ભગવાન આત્મા વચ્ચે ભેદ કરતો નથી, આશ્રવ અને ભગવાન આત્માની અંદર જુદાપણું જોતો નથી, ત્યાં સુધી એ અજ્ઞાન ભાવે પરિણમે છે, ત્યાં સુધી નિસંક રીતે ક્રોધ આદિમાં પોતે પોતાપણે પ્રવર્તે છે. આત્મા અને ક્રોધ એ બેમાં જુદાપણું જાણતો નથી, એવું અનુભવતો નથી એવો અજ્ઞાની એ પછી ક્રોધ આદિ રૂપે જ પણ પરિણમે છે. એ ક્રોધ આદિ જે ભાવ છે એ પોતાના છે અને એવો એ ક્રોધાદિ રૂપે પરિણમતો એ આત્મા આશ્રવને કારણે બંધ કરે છે. એટલે કહે છે કે અને ત્યાં ક્રોધ આદિમાં એટલે કે ક્રોધ માન માયા લોભ એ બધામાં વર્તતો તે, ક્રોધ આદિ રૂપે પરિણમતો તે સ્વયંભૂત પોતાને ક્રોધ આદિ રૂપે એ જાણે છે એમ એ પરિણમી રહ્યો છે તે જો કે ક્રોધાદિ ક્રિયા એ પરભાવભૂત છે, એટલે કે સ્વભાવભૂત નથી. ક્રોધાદિની ક્રિયા ખરેખર કંઈ એની નથી, એના સ્વભાવમાં નથી, આત્માના સ્વભાવમાં નથી. ક્રોધાદિ રૂપે જ્યારે એ પરિણમે છે ત્યારે પણ એ ક્રોધાદિની ક્રિયા એના સ્વભાવભૂત નથી. જેમ પેલું જ્ઞાન જે છે એ એના સ્વભાવભૂત હતું, એટલે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હતી, જ્યારે અહીંયા ક્રોધાદિની ક્રિયા છે એ તો પરભાવરૂપ છે. એટલે પરભાવભૂત હોવા છતાં પણ અને એનો નિષેધ કરવામાં આવ્યો છે, કેમ કે સ્વભાવભૂત નથી એટલે એનો નિષેધ થયો છે. સ્વભાવભૂત હોય એનો નિષેધ થઈ શકે નહીં, જ્યારે આ તો પરભાવભૂત છે અને એનો નિષેધ કરવામાં આવ્યો છે તો પણ આ અજ્ઞાની છે તે એને સ્વભાવભૂત હોવા રૂપે સમજે છે, માને છે, શ્રદ્ધે છે. આ ક્રોધાદિની ક્રિયા એ કંઈ એનો સ્વભાવ નથી, છતાં પણ આ અજ્ઞાની એ ક્રોધાદિ ક્રિયાને પોતાનો સ્વભાવ ન હોય એમ સમજે છે. એટલે એવો જ એને અભ્યાસ છે. એવો અભ્યાસ હોવાથી એ પોતે ક્રોધાદિ રૂપે પરિણમે છે, રાગ રૂપે પરિણમે છે, મોહ રૂપે પરિણમે છે. શા માટે એ રાગાદિ ક્રોધાદિ મોહ રૂપે પરિણમે છે? કેમ કે એને એ પોતે સ્વભાવભૂત ક્રિયા સમજે છે કે એ મારો સ્વભાવ છે. સાપ પોતે ફૂંફાળો મારવાનો, ક્રોધ કરવાનો સ્વભાવ જાણે પોતાનો હોય એમ જ એ સમજે છે કે ફૂંફાળો મારવો, ક્રોધ કરવો એ પોતાથી જુદું છે એવું એ જાણતો જ નથી. જેવી પર્યાય છે એ વખતે જે મળ્યું છે, જેવા ઉદયો વર્તે છે, જેવા ઉદયો વર્તે છે એ રૂપે થવું એ અજ્ઞાનીને સરળ છે, સહેલું છે, સહજ છે. જ્ઞાની જેવા ઉદયો વર્તે છે એવા ઉદયો સાથે જોડાતો નથી. ઉદય ગમે તે હોય, ઉદયભાવ એ થતો નથી. ઉદયભાવને પોતાથી જુદો જાણે છે. સાપની પર્યાયમાં એમ નથી કે ક્રોધ હોય એટલે ક્રોધ એનો સ્વભાવ છે એટલે આત્માનો સ્વભાવ છે, એમ નથી. ક્રોધ આત્માનો સ્વભાવ નથી. વાઘની પર્યાયમાં હોય તો પણ એ હિંસા એનો સ્વભાવ નથી. આ જીવ જે પર્યાયમાં જાય છે એ પર્યાયમાં જે કંઈ કરે છે એને એ પોતાનું માને છે. મહાપુરુષોએ એ જોયું, ભગવાને એ જોયું કે એ તો બધું પર્યાયમાં જે થઈ રહ્યું છે એ તારાથી તદ્દન ભિન્ન છે, તું એ રૂપે નથી, તારો એ સ્વભાવ નથી. રાગ, ક્રોધ, માન, માયા, લોભ બધા કસાયો, એ કસાયો ક્ષણિક છે, પર્યાયમાં થાય છે, એથી કરીને એ તારા છે કે તારા સ્વભાવને કારણે થાય છે એમ નથી. એ સ્વભાવગત ક્રિયા નથી, સ્વભાવગત ક્રિયા નથી. એને તે માની લીધી છે, અજ્ઞાનવશ તે એને તારી માની લીધી છે, પોતાની માની લીધી છે. એટલે તને એમ થાય છે કે એનો કરનારો હું છું, રાગનો કરનારો હું છું, શુભભાવનો કરનારો હું છું, અશુભભાવનો કરનારો હું છું, અને એવું કરતા પણ હું માનીને તું ચાલે છે એ રૂપે થઈ જાય છે, એ રૂપે થઈ જાય છે. અને એમ થતાં આશ્રવને બંધ એટલે કે કર્મનો બંધ પડે છે. આવું અનાદિથી ચાલ્યું આવે છે, આવું અનાદિથી ચાલ્યું આવે છે. એટલે કે એ રાગ રૂપે પરિણમે છે, મોહ રૂપે પરિણમે છે, ક્રોધ રૂપે પરિણમે છે, પણ એ જ્ઞાન રૂપે પરિણમતો નથી. જ્ઞાની છે તે જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે, પોતે જ્ઞાની છે એટલે સ્વભાવભૂત છે એમ નહીં, પણ જ્ઞાન છે એટલે જ્ઞાન ક્રિયા થાય છે. અને પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાન સ્વભાવી છે એવી સમ્યક શ્રદ્ધા થઈ છે એટલે એ જ્ઞાયક રૂપે પરિણમે છે, જ્ઞાતા રૂપે પરિણમે છે. જેને આવું લક્ષ્ય થયું જ નથી એ પોતે જેવા ઉદય આવે છે એવા ઉદય સાથે જોડાઈ અને એવા રાગ દ્વેષના ભાવ રૂપે પરિણમે છે, મોહ રૂપે પરિણમે છે. જે એનો સ્વભાવ નથી એ રૂપે પરિણમે છે. જે નિષેધવામાં આવી છે એવી પરના લક્ષ્ય થતી એ પરભાવરૂપ ક્રિયા છે છતાં પણ એ રૂપે એ પરિણમે છે, કારણ કે એ અજ્ઞાની છે. એ પોતાના અજ્ઞાન ભાવને લીધે એ જાણતો નથી કે આ રાગાદી છે, ક્રોધાદી છે, એ બધા આશ્રવ છે અને એ ભગવાન આત્માથી જુદા છે. એટલા માટે એવું ન જાણતો હોવાને કારણે એ રાગાદી ભાવે પરિણમે છે. મારું સ્વરૂપ એ નથી એમ એ જાણતો જ નથી, એ મને હોય જ નહીં એમ એ જાણતો જ નથી. ભગવાનના જ્ઞાનમાં એ આવ્યું કે ભાઈ તું સિદ્ધ સમાન ભગવાન આત્મા છો ને, પણ એનો હજી એને વિચાર જ નથી ઉગતો. એના ઉપર એ કંઈ ચિંતન મનોમંથન કરતો નથી, વિશ્વાસ કરતો નથી. ભગવાનની વાણીમાં જે વાત આવી છે એના ઉપર પણ એ વિચાર કરતો નથી, વિશ્વાસ કરતો નથી, શ્રદ્ધા કરતો નથી કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા છે, જ્ઞાયક છે. એ વાતનો એને હજી વિશ્વાસ જ આવતો નથી. એટલે એ રાગાદી ભાવે પરિણમે છે. જો એક ક્ષણ માત્ર માટે પણ એ બરાબર એકાગ્રતાપૂર્વક પોતાને તીર્થંકર ભગવાને જેવો કહ્યો છે એવો માને તો બાજી પલટાઈ જાય. તીર્થંકરે ભગવાને ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સમાન કહ્યો છે એવો હું છું એમ એ પ્રતીતમાં લઈ અને એવો પુરુષાર્થ ઉપાડે તો બધું પલટાઈ જાય. ભલે ને ગમે તે પર્યાય હોય, મનુષ્યની હોય કે તિર્યંતની હોય કે નારકીની હોય કે દેવની હોય, પણ બધું પલટાઈ જાય. એને શ્રદ્ધા અને વિશ્વાસ હજી આવ્યા નથી એટલે આ રખડવું થાય છે. ભગવાનની પૂજા કરે છે પણ હજી ભગવાને જે કહ્યું છે એમાં એને વિશ્વાસ આવતો નથી. અહીંયા ગાથામાં એ વાત એ રીતે એટલા માટે કહેવામાં આવી છે કે ભાઈ એ ભગવાને કહ્યું છે, સર્વજ્ઞ દેવોએ એ પ્રમાણે કહ્યું છે કે એ અજ્ઞાન ભાવે પરિણમતા એને રાગરૂપ પરિણમન છે, મોહરૂપ પરિણમન છે, ક્રોધરૂપ પરિણમન છે અને એને કારણે એને બંધ થાય છે એમ સર્વજ્ઞ દેવોએ કહ્યું છે એમ મૂળ ગાથામાં લેવામાં આવ્યું છે. પણ એ ભગવાને કહ્યું છે પણ એનો વિશ્વાસ ક્યાં આવે છે? એનો વિશ્વાસ જ એને આવતો નથી. હવે આ વાતને આપણે થોડી વધારે વિસ્તારથી ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. કેમ કે આ બે વાત આવી, એક જ્ઞાનીની વાત આવી અને બીજી અજ્ઞાનીની વાત આવી. એ સિવાયની જે બીજી વાત છે એ ત્રીજો ભાગ છે. એટલે એને લેતા પહેલા આ વાતનો વધારે વિસ્તાર આપણે કરીએ. ગુરુદેવે આ વાતને બહુ સરસ રીતે સમજાવી છે. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 11 ઉપર ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ ચોથો પાનું 11, એમાં ગાથા 69-70 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે અહીંયા પ્રથમ વાત લેવામાં આવી એના માટે કહે છે કે અહીં ટીકાકાર પ્રથમ સવળેથી શરૂ કરે છે. સવળેથી શરૂ કરે છે એટલે સત્ય વાત સમ્યક વાતને પહેલા કહે છે, નિશ્ચયને પહેલા કહે છે, સવળેથી શરૂ કરે છે. બહુ સરસ રીતે ગુરુદેવે મૂક્યું છે કે ભગવાન આત્મા અને જ્ઞાન એ બેમાં જુદાઈ નથી, એ બંને એક છે. પહેલી વાત, જ્ઞાનીને જે ખ્યાલમાં આવ્યું છે ને એની વાત, એ પહેલી વાત છે. એટલે એને માટે ગુરુદેવ કહે છે કે ટીકાકાર પ્રથમ સવળેથી શરૂ કરે છે, અજ્ઞાનીની વાત નથી લેતા પહેલા એમ. અને એ સવળેથી શરૂ કર્યું છે તે શું વાત છે? એ સવળાપણું શેમાં છે? તો કે સવળાપણું એમાં છે કે ભગવાન આત્મા અને જ્ઞાન એ બેમાં કોઈ ભેદ નથી એવું માનવું, એ સવળાપણું છે, એ સાચું છે, એ સત્ય છે, એ સમ્યક છે. જ્ઞાન અને આત્મા બેમાં ભેદ નથી, એ બંનેને તાદાત્મ સંબંધ છે. આત્મા અને જ્ઞાન એ તાદાત્મ્યપણે એક રૂપે છે. જ્ઞાન સ્વભાવ અને આત્મા એક જ વસ્તુ છે, બંનેમાં તફાવત નથી, તેમના લક્ષણો પણ જુદા નથી. એટલે ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ તેમને જુદા નથી માનતો, નથી દેખતો, એવો એવા જુદા શ્રદ્ધતો પણ નથી. એની શ્રદ્ધા કેવી છે કે ભગવાન આત્મા અને જ્ઞાન બંને તાદાત્મ સંબંધે છે, એ દરેક અવસ્થા અને વિશે એ સાથે જ રહ્યા છે, એક રૂપે રહ્યા છે. આત્મા અને જ્ઞાન ક્યારેય જુદા થયા જ નથી, એટલે એને કોઈ શંકા પણ નથી. એટલે એ નિઃશંકપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. પોતાપણે વર્તે છે એટલે પોતે આત્મા છે તો એ જ્ઞાન રૂપે છે, જ્ઞાન સ્વરૂપે છે, એમ પોતાપણે વર્તે છે. એટલે આત્મામાં એ પોતાપણે વર્તે છે. જડના કામ આત્મા કરે નહીં, જડના કામ આત્મા કરે એ માન્યતા મૂળ મિથ્યા દ્રષ્ટિની છે. જડના કાર્યો જડથી થાય, આત્માથી ત્રણ કાળમાં થાય નહીં, આ વસ્તુસ્થિતિ છે. વિશ્વમાં અનંત પદાર્થો અનંતપણે એકબીજાથી પૃથકપણે રહેલા છે. વિશ્વમાં પદાર્થો કેટલા? દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો છ પ્રકારના દ્રવ્ય ભગવાને કયા, પણ એમાં પૂતગળની વાત કરીએ તો પૂતગળ પરમાણુના સ્કંધ અનેક પ્રકારના છે, અસંખ્ય પ્રકારના સ્કંધ છે, અને બધા એ જુદા જુદા રહ્યા છે. વિશ્વમાં એ અનંત પદાર્થો અનંતપણે રહ્યા છે, એટલે અનંતપણે રહ્યા છે એનો અર્થ શું થયો? એ એકબીજામાં ભળી જતા નથી અને જુદા જુદા રહ્યા છે, પૃથકપણે રહેલા છે. અનંતપણે ત્યારે જ રહી શકે, અનંતપણે ક્યારે રહી શકે? એ જુદા જુદા રહે તો અનંતપણે રહી શકે, પણ એકબીજામાં ભળી જતા હોય તો અનંતપણું રહે નહીં, તો પછી સંખ્યાત થઈ જાય. એટલે એ એકબીજાથી જુદા જુદા રહ્યા છે, જુદા જુદા રહ્યા છે માટે અનંતપણે રહ્યા છે. એટલે એ એકબીજાનું કાર્ય પણ કરતા નથી અને એકબીજા રૂપે થતા નથી, એટલે અનંતતા રહી છે. પૃથકપણું છે, જુદાપણું છે, એની અહીંયા વાત કરવી છે, થોડું સમજાવવું છે. એટલે ગુરુદેવે વાત લીધી છે કે ભાઈ પદાર્થો જેમ છે તેમ જ જુદા જ રહે છે, એ એકરૂપતા સાધતા જ નથી. જુદા જુદા પદાર્થો એકરૂપ થતા નથી તો એ અનંતપણે રહે છે, નહીંતર અનંતપણે રહી શકે નહીં. પૃથકતા રહે તો જ એ અનંતપણું રહે. અનંત આત્મા, અનંત પૂતગળો આદિ વિશ્વમાં અનંત દ્રવ્યો છે, તે સૌ પોતપોતાથી છે. દ્રવ્ય ગુણ તો પોતાથી છે, પણ તે તો દ્રવ્યોની પર્યાયો પણ પોતાથી છે. દરેક દ્રવ્ય છે એની પર્યાય જે છે, એ પર્યાયને પણ અહીંયા સ્વતંત્ર કહી છે, એ પર્યાય પણ ખરેખર તો પોતાથી છે. અને એ દરેક દ્રવ્ય પોતે પોતાથી છે અને પોતાપણે રહે છે તો અનંતપણે રહે છે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે. શરીર, વાણી, પૈસા ઇત્યાદિ જડની ક્રિયા આત્મા કદી ન કરે, ન કરી શકે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયાને કરે. એ જ્ઞાનપણે રાગ કરતો નથી, જ્ઞાનપણે એ રાગ કરતો નથી, જ્ઞાનપણે તો એ જ્ઞાયક જ છે, એ જાણવાની ક્રિયા કરે છે. અને રાગ કરે છે તો એ અજ્ઞાનપણે કરે છે. શરીર, વાણી, પૈસા ઇત્યાદિ જડની ક્રિયા તો એ કરી શકતો નથી. અહીંયા કરતાપણાની વાત કરવી છે ને, એટલે તો પછી એ પરદ્રવ્યો છે એનું તો એ કંઈ કરી શકતો જ નથી, એટલે એનો તો એ કરતા થતો જ નથી. પણ એ રાગ પણ કરતો નથી, રાગનો પણ કરતા થતો નથી, એ વાત છે. કરતાપણું કઈ જગ્યાએ છે? એક તો પરદ્રવ્યોનું કરતાપણું, એટલે પરદ્રવ્યોનું કંઈક એ કરે. પરદ્રવ્યોનું જો એ કંઈક કરે અને પરદ્રવ્યોને જો ફેરવી નાખે તો પરદ્રવ્યો બધા અનંતપણે રહી શકે નહીં. શું કહેવું છે? કે દરેક દ્રવ્ય જુદું જુદું રહ્યું છે, જુદું જુદું રહ્યું છે તો અનંત છે, જુદા જુદા રહ્યા છે તો અનંત છે. હવે જો એ જુદા જુદા જે રહ્યા છે એને જો એ કંઈક કરે, આ આત્મા એનું કંઈક કરે, તો એ દ્રવ્યો જુદા જુદા રહી શકે નહીં, તો અનંતપણું પણ રહે નહીં જગતની અંદર. એને આપણે ફેરવી નાખીએ, આત્મા એને ફેરવી નાખે. એટલે પરદ્રવ્યોનું તો એ ખરેખર કંઈ કરતો નથી, એ સિદ્ધ થાય છે. હા, આખો પેરેગ્રાફ શા માટે લખાયો છે, શું છે એમાં, એ અહીંયા આપણે એનું તાત્પર્ય સમજવાનું છે કે ગુરુદેવે કેમ આ બધી વાત લીધી. એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યોની અંદર કંઈ ફેરફાર થતા નથી. આ પૂતગળ બધું જે છે દેખાય છે એ અનંતપણે દેખાય છે, તો એનું કારણ એ છે કે એ જુદા જુદા રહ્યા છે, તો જુદા જુદા જ છે. અને એ જુદા જુદાને આ આત્મા ભેગા કરી શકતો નથી, એક બનાવી શકતો નથી, નહીતર તો આવું અનંતપણું રહે નહીં. એટલે કે પરદ્રવ્યમાં, પરદ્રવ્યની અંદર આત્મા કંઈ કરતો નથી, એનો કંઈ કરતા થતો નથી. એટલે આ શરીર વાણી પૈસા ઇત્યાદિ જે જળ છે એ જળ છે એના કામ જળ કરે છે, આત્મા કરતો નથી. જળના કામ આત્મા કરતો નથી અને જળ બધા જેમ છે તેમ અનંતપણે રહ્યા છે તો રહ્યા છે, આત્મા એમાં કંઈ કરતો નથી, આત્માનું એમાં કંઈ કરતા પણ નથી. આ વાતને ગુરુદેવે સિદ્ધ કરી. પહેલી વાત એટલે શરૂઆતમાં એમ કહું કે જળના કામ આત્મા કરે એ માન્યતા મૂંઢ છે, મિથ્યા દ્રષ્ટિની છે, એ વાતને સિદ્ધ કરી. કેમ કે જળ બધા જેમ છે તેમ જ રહે છે, એ બધા ફેરવાઈ જતા નથી. જો ફેરવાઈ જાય તો જગતની અંદર અનંત પદાર્થો રહી શકે નહીં. એટલે એ અનંત પદાર્થો જુદા જુદા રહ્યા છે, પૃથકપણે રહ્યા છે, એને એમાં આત્મા કંઈ કરતો નથી, એટલે જળના કામો આત્મા કરતો નથી, એ સિદ્ધ થયું. હવે બીજી વાત અહીંયા સાથે સિદ્ધ કરવી છે કે આત્મા છે તે જ્ઞાન કરે, રાગને કરે નહીં. આત્મા શું કરે કે જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે છે, એ રાગને કરતો નથી. જ્ઞાન અને આત્મા એક છે માટે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે. જાણવું 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 એવો જે જ્ઞાન સ્વભાવ અને આત્મા બંને અભેદ છે, બંને અભેદ છે. એટલે એ જ્ઞાન ક્રિયા કરે, જાણવાનું કરે, પણ રાગ કરે નહીં. કેમ કે રાગ જે છે એ જુદો છે, એ આત્માથી જુદો છે, તો એ આત્મા રાગ કરે નહીં. તેથી રાગનું લક્ષ છોડી દઈને જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. પણ જેને હજી રાગનું લક્ષ છે, જેને હજી એમ છે કે હું રાગ કરી શકું છું, હું શુભભાવ કરું છું, અને એમ જ હજી એ રાગનું જ લક્ષ લઈને રહ્યો છે, એ અજ્ઞાની છે. એ અજ્ઞાની આત્માના સ્વભાવ ભાવે વર્તતો નથી, એટલે કે આત્મામાં નથી, આત્મામાં એ જ્ઞાન રૂપે નથી. આત્મામાં જે પોતાના જ્ઞાન સ્વભાવને સ્વીકારી અને પરિણમે છે એ આત્મામાં છે, એ પોતામાં છે, પોતાને જ્ઞાન રૂપે જાણે છે એ આત્મામાં છે, પોતાને રાગ રૂપે જાણે છે એ બહારમાં છે, પોતાને રાગ રૂપે જાણે છે એ બહારમાં છે. આ રાગ મારો, આ હું ભાવ કરનારો છું. સમયે સમયે સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં જેટલા ભાવ એને થાય છે એ બધા ભાવ પરના લક્ષ્ય થતા ભાવ છે, એ વિભાવ ભાવ છે, એ રાગ ભાવ છે, એ દ્વેષના ભાવ છે. અને એવા ભાવે જ્યારે એ પરિણમે છે, એવા ભાવે એ થાય છે, તો એ પોતાના સ્વભાવ ભાવે નથી, એ પોતે પોતાના સ્વરૂપમાં નથી, એ આત્મામાં નથી, એ અજ્ઞાની છે. એટલે અહીંયા ગુરુદેવે એ વાત સમજાવતા કહ્યું કે જે જ્ઞાન સ્વભાવ અને આત્મા બંને એક અભેદ છે, જે જ્ઞાન સ્વભાવ અને આત્મા જે બંને અભેદ છે એ જાણવા રૂપે પરિણમે છે. તેથી રાગનું લક્ષ છોડી દઈ જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, એ પોતાનામાં વર્તે છે, એ જ્ઞાન સ્વભાવે છે. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે, જાણવા રૂપ પરિણમે છે. જ્ઞાન જ્ઞાનમાં ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા. જો જ્ઞાન ક્રિયાને અહીંયા સમજાવી છે, જ્ઞાન જ્ઞાનમાં ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા. સાદી રીતે આપણે સમજવું હોય તો એ જાણવા રૂપે પરિણમન જે જ્ઞાનનું થાય છે તે જ્ઞાન ક્રિયા છે. પણ જરાક વધારે ઊંડાણમાં સમજવું હોય તો અહીંયા ગુરુદેવે કહ્યું છે કે જ્ઞાન જ્ઞાનમાં એટલે ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એ આત્માના સ્વભાવમાં જ્યારે એ પોતે એકાગ્ર થાય છે ત્યારે એને જ્ઞાન ક્રિયા હોય છે. જરાક વાત સમજીએ, શું થાય છે સમ્યક દર્શન વખતે જ્યારે એ આત્મામાં જાય છે ત્યારે શું થાય છે, એ વાત આમાં સમાયેલી છે. ગુરુદેવ જ્યારે એમ કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં એટલે ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. કયું જ્ઞાન? વર્તમાન જ્ઞાન. વર્તમાન જ્ઞાનની પર્યાય, જ્ઞાન ગુણની વાત નથી, વર્તમાન જ્ઞાનની પર્યાય એ જ્ઞાન સ્વભાવી ત્રિકાળી ભગવાન આત્મામાં એકાગ્રતા કરે એ જ્ઞાન ક્રિયા છે. વર્તમાન જ્ઞાનની પર્યાય ભગવાન આત્મામાં એટલે જ્ઞાનમાં એકાગ્રતા કરે એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. આ લખવું વાંચવું એ જ્ઞાન ક્રિયા નથી, આ ભણવું એ જ્ઞાન ક્રિયા નથી. આપણે શું કહ્યું? સાદી ભાષામાં પહેલા સમજાવ્યું કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, અને એનો સ્વભાવ શું છે કે જ્ઞાન કરવું. અને એ જ્ઞાન કોનું જ્ઞાન કરે એને જ્ઞાન કહેવામાં આવે છે? તો કે પોતે પોતાના આત્માનું જ્ઞાન કરે એ જ જ્ઞાન છે અને એ જ્ઞાન ક્રિયા છે. અહીંયા વધારે સ્પષ્ટ કરવામાં ગુરુદેવે આત્મામાં કેમ જવાય એ વાત પણ આપી દીધી. થોડુંક સૂક્ષ્મતાથી વિચારીએ તો બહુ શાંતિથી એકાગ્રતાપૂર્વક જરા અભ્યાસ કરવામાં આવે ને, સ્વાધ્યાય કરવામાં આવે ને, તો આ વાત બેસી જાય એવી છે કે જ્ઞાન જ્ઞાનમાં એટલે કે ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાન ક્રિયા છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણે છે એમાં એકાગ્રતા કરે છે ત્યારે એ જ્ઞાન ક્રિયા છે. અને એમ જ્ઞાન ક્રિયા થતાં એને પોતાનો એટલે કે જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ થાય છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું એ વખતે એને શું થાય છે? જ્ઞાન સ્વભાવી આત્મા છે એ જ હું છું એમ પરિણમન થાય છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા, એ જ્ઞાનની ક્રિયા સ્વાભાવિક છે, સ્વભાવભૂત છે, એ પોતાની છે, એવો જ આત્માનો સ્વભાવ છે એટલે કે જ્ઞાનનો સ્વભાવ છે, માટે એનો નિષેધ થઈ શકતો જ નથી. પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળતા, કઈ પર્યાય? વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળતા. સ્વદ્રવ્ય શું છે? જ્ઞાન સ્વભાવી આત્મા. એટલે કે જ્ઞાનની પર્યાય એવા જ્ઞાન સ્વભાવી આત્મા તરફ ઢળતા, એટલે પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળતા જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મ ક્રિયા છે. કેમ કે આત્માનો એવો જ સ્વભાવ છે, એવો જ ધર્મ છે, એટલે એ ધર્મ ક્રિયા થઈ. ધર્મ એટલે આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એની વાત નથી, આપણે ગુણધર્મ કહીએ છીએ ને, આત્માનો એવો ધર્મ એવો સ્વભાવ છે એટલે એ ધર્મ ક્રિયા છે. હવે અહીંયા તો આપણે શું લઈને બેઠા છીએ? ધર્મ કોને માનીએ છીએ ભાઈ? પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણામે એ જ ધર્મ, બીજો કોઈ ધર્મ નથી. જે તારો નથી અને એવા ભાવે તું પરિણમવાનો પ્રયાસ કરી રહ્યો છે અનાદિનો, એ ક્યાં ધર્મ છે? તારો ધર્મ શું છે? તારો ધર્મ તારો સ્વભાવ છે, એવા સ્વભાવ ભાવે પરિણમી જાય એ જ ધર્મ છે, બીજું શું છે? જૈન દર્શનમાં આ જ વાત છે મહત્વની, કે તારો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે તું પરિણમી જા, એ જ ધર્મ છે. આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, જ્ઞાયક છે, તો એવા જ્ઞાયક શુદ્ધ નિર્મળ ભાવે તું પરિણમી જા. અને તારો સ્વભાવ કેવો છે? આનંદનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, એ ક્યાં બારમાં લેવા જવાનો છે? એટલે એવા ભાવે તું પરિણમી જા, એ જ ધર્મ છે. કેટલું સહેલું કરી નાખ્યું છે. એક વાત પકડાય ને તો એ સમ્યક દર્શન થાય. અનેક પ્રકારે આ શાસ્ત્રની અંદર એ વાતને આપવામાં આવી છે. આમાંથી કોઈ પણ એક વાત પણ બરાબર સાચી રીતે યથાર્થ રીતે સમજમાં આવે ને તો પણ સમ્યક દર્શન થાય. બહુ સરસ રીતે વાત મૂકી છે. તમે જરાક એક એક જ વાત ગુરુદેવે તો આ એક લાખ રીતે જુદી જુદી રીતે સમજાવ્યું છે. જ્યાં જ્યાં તમે સૂક્ષ્મતામાં ઉતરશો ને તો ગુરુદેવના એ વાક્યમાંથી આખું સમ્યક દર્શન પ્રગટ થઈ જાય એવી વાત છે. સમ્યક દર્શન પ્રગટ કરવું, ગુરુદેવના વચનામૃતને સાંભળતા એને આત્મસાત કરવા, એ કંઈ અઘરું નથી. તમે ગમે તેને સાંભળશો તો એ વાત નહીં આવે. જ્યાં જે ભર્યું હોય ત્યાંથી એ વાત આવે. કુવામાં હોય તો અવાડામાં આવે, કહેવત છે ને. અંદર કુવામાં પાણી હોય તો બહાર અવાડામાં આવે ને. અહીંયા તો ગુરુદેવની વાણી તો અંદરમાંથી આવતી હતી, એ તો સ્વયંભૂ હતી એટલે અંદરમાંથી એ સ્તોત્ર વહેતો હતો એટલે એમાં એ વાત આવે. અને બહાર ફાંફા મારવાથી એ વાત મળવાની નથી. અહીંયા તો કેટલી સરસ રીતે વાત આપી દીધી, એક જ વ્યાખ્યા આપી પણ એમાં કેટલું બધું આપી દીધું કે જ્ઞાન જ્ઞાનમાં ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાન ક્રિયા છે. એનો આટલો વિસ્તાર આપણે સમજીએ કે જ્ઞાન જ્ઞાન એટલે એનો મૂળ ગુણ છે, એનું પરિણમન જે થઈ રહ્યું છે એટલે એ તો સ્વાભાવિક ક્રિયા છે. અત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય એ ત્રિકાળી ભગવાન આત્મામાં એ જ્ઞાન સ્વરૂપ આત્માની અંદર જ્યારે એકાગ્રતા કરે, અત્યારે એ જ્ઞાનની પર્યાય જે બહાર તરફ લક્ષ કરીને રહી છે, અત્યારે આ જ્ઞાનની પર્યાય આ પ્રવચન રત્નાકર પુસ્તક તરફ લક્ષ કરીને રહી છે કે આ કોમ્પ્યુટર તરફ લક્ષ કરીને રહી છે, એને બદલે એ જ્ઞાન સ્વભાવી આત્મા જે ત્રણે કાળે એવો ને એવો રહ્યો છે એની અંદર જો એકાગ્રતા કરે છે તો એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે. અને એવી જ્ઞાન ક્રિયા દ્વારા જ આત્માનો અનુભવ થાય છે, બીજી કોઈ ક્રિયા નથી. બહારની ક્રિયાઓ દ્વારા આત્મા અનુભવી શકાતો જ નથી, જ્ઞાન ક્રિયા દ્વારા જ આત્મા અનુભવમાં આવે. કેમ કે એ દરેક સમયે પોતે જ્ઞાન કરે છે અને જ્ઞાનની પર્યાયની અંદર જ એને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. બાકી વ્રત તપ આ તે બધી ક્રિયાઓ બહારની ક્રિયાઓ છે, એમાં ભગવાન આત્મા ક્યાંથી અનુભવાશે ભાઈ? અને એમ જે જ્ઞાનની ક્રિયા થઈ ત્યારે શું થાય છે કે જ્ઞાન તે હું, એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા છે અને એ સ્વાભાવિક છે, એને નિષેધી શકાય જ નહીં. એટલે કે જ્ઞાનની પર્યાય સ્વદર દ્રવ્ય તરફ ઢળતા જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મક્રિયા છે અને એને નિષેધી શકાય નહીં. પરંતુ પરલક્ષે જે થાય છે એ બધું શું છે? એ રાગની ક્રિયા છે, એને નિષેધી શકાય છે કેમ કે એનો સ્વભાવ નથી. બીજી રીતે જોઈએ તો પણ પરના લક્ષે જે થાય છે, પરના લક્ષે જે થાય છે એ કેવું છે? એ શાશ્વત નથી, ક્ષણિક નથી, એક સરખું પણ નથી. એક સરખો રાગ થાય છે, એક સરખો દ્વેષ થાય છે, એ પણ થતું નથી. એટલે એ એક સમયની પર્યાયમાં થાય છે. અહીંયા એક સમયની પર્યાયની અંદર જે ભગવાન આત્માનો અનુભવ થયો છે એ પર્યાય સમ્યક દર્શનની છે, એ શુદ્ધ નિર્મળ પર્યાય છે. પણ જ્યારે એ એવું પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે, દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે એટલે આપણે એને સંકિત કહીએ છીએ. અને એવું સંકિત થતાં એની સાચી શ્રદ્ધા થતાં એને અનંતાનુબંધી કસાઈ જાય છે. આપણે ઘણી વાર આ વાત કરી છે, એવું એ સમ્યક દર્શન છે અને એ જ ધર્મ છે. જો હવે અહીંયા ગુરુદેવે થોડીક સમરી લીધી છે, બહુ સરસ રીતે લીધી છે. ત્રણ પ્રકારની ક્રિયા, પહેલું તો શરીર મન વાણી ધન આદિ જે જળ પરદ્રવ્ય છે તેની ક્રિયા, એ જળની ક્રિયા. એની ક્રિયા કોણ કરે? જળની ક્રિયા કોણ કરે? તો જળની ક્રિયા જળ પોતે કરે, જીવ કરે નહીં. જળના કામો જીવ કરતો નથી એ આપણે સિદ્ધ કર્યું. કેમ કે જળ બધા જળ ભાવે જ રહ્યા છે, એમાં કંઈ બદલાવ આવતો જ નથી. એ અનંત દ્રવ્ય છે, અનંત પદાર્થો છે. તો એ અનંત પદાર્થો છ પ્રકારના દ્રવ્ય પણ અનંત એવા પદાર્થો, એવા અનંત પદાર્થો અનંતપણે રહ્યા છે. એનું કારણ છે કે એ જુદા જુદા રહ્યા છે માટે ભેગા થઈને એક બનતા નથી, માટે તો એ ભેગા થતા નથી, એમાં ફેરફાર થતો નથી અને એવો ફેરફાર થઈ શકતો નથી એટલે તો એ જુદા જુદા રહ્યા છે. અને જુદા જુદા રહ્યા છે તો અનંતપણે રહ્યા છે. એટલે એનો અર્થ એમ કે જો જીવ એમ ઈચ્છતો હોય કે એમાં હું ફેરફાર કરું, કે જળમાં હું ફેરફાર કરું, તો કહે છે કે ભાઈ એ વાત તું ભૂલી જા, એ વાત જ તું ભૂલી જા કે તું જળમાં ફેરફાર કરી શકે. જળમાં ફેરફાર કરે તો તું વિશ્વમાં ફેરફાર કરી નાખે, એમ તો થતું નથી. એટલે એ વાત તું ભૂલી જા કે તું જળમાં કંઈ કરી શકે છે, એ વાતને તું ભૂલી જા, તું કરી શકતો જ નથી. એ થાય છે એટલે તને એમ મનમાં એમ ભ્રમ પેસી ગયો છે કે હું કરું છું. જળના કાર્યો થતા દેખાય છે અને એ વખતે અને એવું ફેરફાર કરવાનો ભાવ છે, એટલે તનમાં તને મનમાં એમ ઘૂસી ગયું છે, એવો ભ્રમ થઈ ગયો છે કે હું જળના કાર્યો કરું છું, હું જળના કાર્યો કરી શકું છું. બહેનો કહે ને કે અમે રસોઈ કરીએ છીએ, રોટલી કરીએ છીએ, આ લોટમાંથી રોટલી બની તો કોણે કરી? કોણે કરી? તમે કરવા આવ્યા હતા? અરે ભાઈ, એ વાત જ નથી. અહીંયા એ જળની પર્યાય જે રૂપે થવાની હતી એ રૂપે જ થઈ છે. જો જળમાં તું ફેરફાર કરી શકે, એને પરિણમાવી શકે, તો આ જગતનું સ્વરૂપ આવું રહી શકે જ નહીં. એ વાત તો પહેલા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવીને સિદ્ધ કરી. એટલે જળમાં શરીર પણ આવી જાય, મન પણ આવી જાય, વાણી પણ આવી જાય. વાણી પણ જળ છે. આ ધન પણ આવી જાય, પૈસા પણ આવી જાય, કોમ્પ્યુટર પણ આવી જાય, કાર પણ આવી જાય, કપડાં પણ આવી જાય, બધું જળ છે. શરીરથી માંડીને બધું એ જળ છે. એટલે એ જળની જે ક્રિયા થઈ રહી છે, જળમાં જે ફેરફાર થઈ રહ્યા છે, એ ફેરફાર કરનારો તું નથી, એ એના કારણે થાય છે. એમાં તારા ભાવ હોય તોય થાય ને ન ભાવ હોય તો પણ થાય. તું ઈચ્છે તો થાય એવું જરૂરી નથી. એના કાર્યો તો થતા જ રહે છે, એનું પરિણામ તો સતત થાય છે. એટલે એ જળની ક્રિયા, એ એક પ્રકારની ક્રિયા. એટલે એમાં તું કંઈ કરી શકતો નથી, એટલે એનો તું કરતા નથી, એનો કરવા વાળો નથી. એ વાત તો પહેલાં થામી લે, એ વાત તો પહેલાં જ પકડી લે, પછી આગળ વધવાનું છે. તને હજી મનમાં એમ હોય કે હું જળના કાર્યો કરી શકું છું, તો હજી પાછો વળ, ફરીથી વાંચ, ફરીથી વિચાર કર, આખું પાનું ફરીથી વાંચી જા કે તું જળના કાર્યો કરી શકતો નથી, એનો તું પાકો નિર્ણય કર. એટલે જળની ક્રિયા જળ દ્વારા જ થાય છે, એ વાતને બરાબર દ્રઢ કરવાની છે. બીજી વાત કે પરદ્રવ્યના લક્ષ્યે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવ ક્રિયા. પેલી જળની ક્રિયા જળ દ્વારા થાય છે તે. હવે બીજી વાત છે કે આત્માને પરનું લક્ષ થાય છે. આત્મા પોતાનું લક્ષ છોડીને, પોતે પોતે જેવો છે, જેવો સ્વભાવ છે, ત્યાંથી એ નીકળીને, ત્યાંથી એ ચ્યુત થઈને, આત્મામાંથી પોતે પોતામાંથી ચ્યુત થઈને, ત્યાંથી છૂટીને, ત્યાંથી નીકળીને, ત્યાંથી બહાર આવીને પરનું લક્ષ કરે છે, બીજાનું લક્ષ કરે છે, તો એ પરના લક્ષે, એટલે પર દ્રવ્યના લક્ષે. પર શું છે? કોઈ એક પ્રકારનું દ્રવ્ય છે. પર છે તે કોઈ પણ એ એક પ્રકારનું દ્રવ્ય છે. પર એટલે જે સ્વ નથી તે બધું પર, સ્વ નથી તે બધું પર, પોતાના આત્મા સિવાય બીજું બધું જે છે તે પર છે. આ બધા પદાર્થો છે, જળ પદાર્થો, પૂતગળ, એ પણ પર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બીજા જે કંઈ છે બધા એ પણ પર છે. ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ બધા પણ એને માટે પર છે. દરેક જીવને માટે પોતે પોતાનો સ્વભાવ છે, પોતાનું સ્વરૂપ છે, પોતાનો આત્મા છે, તે જ સ્વ છે. એ સિવાય બીજું બધું પર છે. એટલે પરનું લક્ષ કરતા જે ભાવ થયા છે એની વાત કરવી છે. એટલે પરદ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા છે. એ ક્રિયાને રાગની ક્રિયા કહી, કેમ કે પરનું લક્ષ કરતા થાય છે, એટલે એમાં શુભ રાગ છે કે અશુભ રાગ છે, દ્વેષ છે કે મોહ છે કે માયા છે, જે કંઈ છે તે જે ભાવ પડ્યો છે, એ ભાવ, એ બધી ક્રિયા, એ રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા છે. એ સ્વભાવરૂપ ક્રિયા નથી, એ વિભાવરૂપ ક્રિયા છે. પેલી જળની ક્રિયા તે જળ ભાવે હતી, અહીંયા આ રાગ ક્રિયા છે તે વિભાવરૂપે છે. એટલે રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા, આ બીજી ક્રિયાની વાત કરી. અને ત્રીજી ક્રિયાની વાત કરે છે કે સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા છે. બીજી ક્રિયામાં લક્ષ ક્યાં હતું? પર તરફ હતું. આ ત્રીજી ક્રિયા કઈ? એમાં લક્ષ ક્યાં છે? સ્વ તરફ છે. પેલું પરનું લક્ષ કરવાથી જે રાગની ક્રિયા થઈ હતી એ વિભાવ ક્રિયા હતી. હવે એને બદલે સ્વનું લક્ષ કરે, સ્વરૂપનું લક્ષ કરે, જેવું પોતાનું સ્વરૂપ છે, જેવો પોતે ભગવાન આત્મા છે, જેવું પોતે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે, એનું જ્યારે એ લક્ષ કરે છે ત્યારે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા છે. સ્વરૂપના લક્ષે, સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા છે. કેમ કે એનો એવો સ્વભાવ છે. એટલે આ ત્રણ પ્રકારની ક્રિયા આપણને સમજાવી. જળની ક્રિયા તો આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શકતો નથી. અને જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાનમાં પોતાપણે શંકા કર્યા વિના નિઃશંકપણે વર્તતો તે રાગની ક્રિયાને પણ કરતો નથી. જડની ક્રિયાને તો ત્રણ કાળમાં કરતો નથી, પણ રાગની ક્રિયાને એ કરે છે એવું એને જે લાગે છે એના માટે ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ તું જ્ઞાન સ્વભાવી આત્મા છો, જ્ઞાન એ જ આત્મા, એમ જ્ઞાનમાં એ પોતે પોતાપણે શંકા વિના વર્તી શકે છે, અને એવું જ્યારે એ વર્તે ત્યારે એ રાગની ક્રિયાને પણ એ કરતો નથી. એટલે સ્વાભાવિક ક્રિયા, સાચી ક્રિયા, સમ્યક ક્રિયા જે છે તે જ્ઞાન ક્રિયા છે, એ સ્વભાવભૂત છે. એવી સ્વભાવભૂત ક્રિયા એ પોતે કરે છે, કરી શકે છે, ત્રિકાળ કરી શકે છે. પણ પેલી વિભાવરૂપ ક્રિયા જે છે તે ક્ષણિક છે, એ પર્યાયમાં થાય છે, થાય છે માટે કંઈ એનો કરતા છે એમ નથી, એના દ્રવ્યમાં એવા ગુણ પડ્યા છે માટે થાય છે એમ નથી. આ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. શું કહ્યું? પહેલી વાત એ કરી કે જડની ક્રિયા તો આત્મા ત્રણ કાળમાં કરી શકતો નથી, અને હવે બીજી અને ત્રીજી વાતને સાથે લઈને એમ સમજાવે છે કે અને જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકપણે વર્તતો તે રાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા એમ સ્વભાવ સન્મુખ થઈ, સ્વભાવ સન્મુખ થઈને પોતાનો જેવો સ્વભાવ છે એની સન્મુખ થઈને એ તરફ ઢળીને સ્વાનુભવ કરતા, પોતાનો જ અનુભવ કરતા તે જ્ઞાન ક્રિયા કરે છે. આમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે સિદ્ધ થઈ ગયા. આ જાણવું 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 એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું તે સ્વભાવ તે ગુણ, અને ગુણ અને ગુણી બે એક અભિન્ન છે એમ જે સ્વલક્ષે પરિણમન થયું તે જ્ઞાન ક્રિયા એ પર્યાય. આ જ્ઞાન ક્રિયા તે ધર્મ છે, મોક્ષ માર્ગ છે. બે અને ત્રણ ક્રિયા, બીજા નંબરની ક્રિયા અને ત્રીજા નંબરની ક્રિયાને એક સાથે સમજાવી કે એ સ્વભાવભૂત ક્રિયા કરે છે ત્યારે પેલી વિભાવરૂપ ક્રિયા હોતી જ નથી. સ્વભાવભૂત ક્રિયા છે તે સમ્યક સાચી ક્રિયા છે, એવી ક્રિયા જ્યારે એ કરે છે ત્યારે એને સ્વનો અનુભવ થાય છે, અને એવી ક્રિયા થવામાં એ સ્વની સન્મુખ થઈને એ સ્વનો અનુભવ કરે છે. એટલે એના જ્ઞાનની પર્યાય, વર્તમાન પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય એ સ્વને જાણે છે, અનુભવે છે, એમ એ જ્ઞાનની ક્રિયા કરે છે, અને એ જ ધર્મ છે, એ જ ધર્મ છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુખદામ.